ઘર પણ અદ્યાપી ના પીછે વસે તન તોય વરસ માધી તપતાપી વર સમાધિ તપ પ્રાપ્તિ વીણ પરમાત્મ ગણસોય. શરીરમાં વસતા જે પરમાત્માને પરમ સમાધિ તપ વિના હરિહરાદિક પણ આજ સુધી જાણતા નથી તેને મહાપુરુષો પરમાત્મા કહે છે. આત્મા વ્યવહાર નહીંથી શરીરમાં રહે છે પણ નિર્વિકલ્પ સમાધિના અભાવમાં જીવો તેને જાણી શકતા નથી. હરિહરાદિ જેવા મહાપુરુષો પણ શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ પરિણીતિ વિના તે પરમાત્મા સ્વરૂપ જાણી શકતા નથી. તે પરમાત્મા છે એમ જાણ. પૂર્વભવમાં કોઈ એક જીવ ભેદ અભેદ રત્નત્રયની આરાધના કરીને તથા વિશેષ પ્રકારનો પુણ્યબંધ કરીને પશ્ચાત અજ્ઞાન ભાવથી નિદાન બંધ કરે છે, પછી દેહત્યાગ કરી સ્વર્ગમાં દેવપણે ઉભરે છે. ત્યાંથી આવી મનુષ્ય થઈ ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ થાય છે. તે વાસુદેવને જ હરિ કહેવામાં આવે છે. કોઈ જીવ જીન દીક્ષા ગ્રહણ કરી ઉત્તમ સમાધિના બળે કરી પુણ્યબંધ કરીને પાછળથી પૂર્વકૃત ચારિત્ર મોહનીયના ઉદયથી વિષયોમાં આસક્ત થઈને રુદ્ર થાય છે તે હર કહેવાય છે. એવા પુરુષો પણ પરમાત્માને કેમ જાણતા નથી એમ કોઈ પ્રશ્ન કરે છે તો તેને કહે છે કે તમારું કથન યોગ્ય છે. જોકે તેઓ એ રત્નત્રયની આરાધના કરેલી છે તો પણ જેવા વિતરાગ નિર્વિકલ્પ રત્નત્રય સ્વરૂપથી તે જ ભવે મોક્ષ થાય છે તેવા રત્નત્રયને તેઓ જાણતા નથી. વિતરાગ રત્નત્રય જ તદભવ મોક્ષનું કારણ છે એમ વિતરાગ યોગીઓ જાણે છે, બીજાઓ તેમ જાણતા નથી. સારાંશ આ છે કે સાક્ષાત ઉપાધેય શુદ્ધ સહજાત્મ સ્વરૂપને તદભવ મોક્ષગામી સાધક મહામુનિઓ જ સાધી શકે છે, પણ હરિહરાદિક જેવા પણ જાણી શકતા નથી એવો જે પરમાત્મા છે તે સર્વથા ઉપાધેય છે. હરિ હર એની વ્યાખ્યા આપી છે આમાં કે હરિ કોને કહેવાય અને હર કોને કહેવાય. પહેલાં તો કહે છે કે શરીરમાં વસતા છતાં જે પરમાત્માને પરમ સમાધિ તપ વિના હરિહરાદિક પણ આજ સુધી જાણતા નથી તેને મહાપુરુષો પરમાત્મા કહે છે. પરમાત્મા કોને કહે છે? તો કે શરીરમાં વસવા છતાં જે પરમાત્માને પરમ સમાધિને તપ વિના હરિહરાદિક આજ સુધી પણ જાણતા નથી. આત્મા વ્યવહાર નહીંથી શરીરમાં રહે છે પણ નિર્વિકલ્પ આત્મા વ્યવહાર નહીંથી શરીરમાં રહે છે. નીચે નહીંથી તો આત્માને શરીર બંને અલગ જ છે પણ નિર્વિકલ્પ સમાધિના અભાવમાં તેઓ તેને જાણી શકતા નથી. તો શું કામ નથી જાણી શકતા આત્માને શરીરનો? વ્યવહાર નહીંથી એનો જો ભેદ છે પણ નીચે નથી ભેદમાં શું કામ નથી જાણી શકતા? તો કે નિર્વિકલ્પ સમાધિનો અભાવ છે એટલે તેઓ જાણી શકતા નથી. હરિહરાદિ જેવા મહાપુરુષો પણ શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ પરિણીતિ વિના તે પરમાત્મ સ્વરૂપ જાણી શકતા નથી. વિતરાગની પરિણીતિ જ્યાં સુધી શુદ્ધ ઉપયોગમાં ન આવે ત્યાં સુધી પરમાત્મ સ્વરૂપને જાણી શકવું અશક્ય છે. તે પરમાત્મા છે એમ જાણ. પૂર્વભવમાં કોઈ એક જીવ ભેદ અભેદ રત્નત્રયની આરાધના કરીને વિશેષ પ્રકારનો પુણ્યબંધ કરીને પશ્ચાત અજ્ઞાન ભાવથી નિદાન બંધ કરે છે. કોઈ પૂર્વભવમાં કોઈ એવો જીવ હોય અને ભેદ અભેદની રત્નત્રયની આરાધના કરી હોય તો પુણ્યબંધ કરીને એ અજ્ઞાન ભાવથી નિદાન બંધ કરે, પછી દેહ ત્યાગ કરીને સ્વર્ગમાં એ દેવપણે ઉપજે, ત્યાંથી આવી મનુષ્ય થઈ ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ થાય છે, તે વાસુદેવને જ હરિ કહેવામાં આવે છે. હવે હરિની વ્યાખ્યા બતાવી છે કે હરિ કોને કહેવામાં આવે છે? તો કે આ પ્રમાણે જે પૂર્વભવમાં કોઈ એક જીવ હોય અભેદ રત્નત્રયની આરાધના કરતો કરતો વિશેષ પુણ્ય બંધ કરીને અજ્ઞાન ભાવથી એને નિદાન બંધ કર્યો હોય તો એ ત્રણ ખંડનો અધિપતિ થાય અને એને વાસુદેવ કહેવાય અને એ વાસુદેવને હરિ કહેવામાં આવે છે. કોઈ જીવ જીન દીક્ષા ગ્રહણ કરી ઉત્તમ સમાધિના બળે કરી પુણ્યબંધ કરીને પાછળથી પૂર્વકૃત, કોઈ જીવ એવો ઉત્કૃષ્ટ જીવ હોય તો કદાચ એને ઉત્તમ એવું નિમિત્ત મળે ને જીન દીક્ષા ગ્રહણ કરે અને ઉત્તમ સમાધિનું બળ કરીને પુણ્યબંધ કરે અને ચારિત્ર મોહના ઉદયથી વિષયોમાં આસક્ત થઈને રુદ્ર થાય છે તો તેને હર કહેવાય છે. એવા પુરુષો પણ પરમાત્માને કેમ જાણતા નથી? બોલો, પરમાત્માને કેમ જાણતા નથી? આવા આવા પુરુષોની વ્યાખ્યા આપવા છતાંય આ જીવને હજી ખબર નથી પડતી કે પરમાત્મા હું કેમ જાણતો નથી એમ કોઈ પ્રશ્ન કરે છે તો એને કહે છે કે તમારું કથન યોગ્ય છે. જોકે તેઓને રત્નત્રયની આરાધના કરેલી છે તો પણ જેવા વિતરાગ નિર્વિકલ્પ રત્નત્રય સ્વરૂપથી તે જ ભવે મોક્ષ થાય છે. રત્નત્રયની આરાધના કરેલો જીવ તો વિતરાગ નિર્વિકલ્પ રત્ન સ્વરૂપને એ જ ભવે મોક્ષ થઈ જાય છે. તેવા રત્ન એવા રત્નત્રયને પણ તેઓ જાણતા નથી. વિતરાગ રત્નત્રય તદભવ મોક્ષનું કારણ છે. વિતરાગની રત્નત્રય એ જ તત્કાલ મોક્ષનું કારણ છે એમ વિતરાગ યોગીઓ જાણે છે, બીજાઓ તેમ જાણતા નથી. સારાંશમાં કહે છે કે આ એ છે કે સાક્ષાત ઉપાદે શુદ્ધ સહજાત્મ સ્વરૂપને તદભવ મોક્ષગામી સાધક માં મુનિઓ જ સાધી શકે છે, પણ હરિહરાદિક જેવા પણ જાણી શકતા નથી. એનો ભેદ બતાવ્યો છે કે સાધક મુનિઓ જ આ વસ્તુને જાણી શકે છે, હરિહરાદિક જેવા નથી જાણી શકતા. એવો જે પરમાત્મા છે તે સર્વથા ઉપાદે છે. કેટલું સરસ સમજાયું છે.
એ બોલ્યા એમાં સમજાવ્યું શું? એટલે પરમાત્માને જાણવું એટલે પોતાના આત્માને પ્રાપ્ત કરવો. તો એ પોતાના આત્માની પ્રાપ્તિ એટલે કે મોક્ષ મુક્તિ એ ક્યારે થઈ શકે, એનું કારણ કયું? નિર્વિકલ્પ સ્વભાવિક અથવા તો વિતરાગ રત્નત્રય. નિર્વિકલ્પ સમાધિ વિતરાગ રત્નત્રય. નિર્વિકલ્પ નિર્વિકલ્પતા આવ્યા પછી વિતરાગતા આવે છે, એટલે વિતરાગ કે નિર્વિકલ્પ, પણ એની સાથે કઈ કોઈ નથી. એ જે હોય એ જ મોક્ષનું કારણ છે. કે નિર્વિકલ્પ વિતરાગ સમાધિ. વિતરાગ એટલે જેમાં રાગ દ્વેષ કોઈ નથી. તો સમાધિ ધ્યાન એ કેવું હોવું જોઈએ? નિર્વિકલ્પ પોતે આ એટલે શુદ્ધ ઉપયોગ રૂપ વિતરાગ. વિતરાગનું અહીંયા વ્યાખ્યા આપી છે કે વિતરાગ કોને કહેવાય? શુદ્ધ ઉપયોગ પોતાના સ્વરૂપની અંદર ઉપયોગ સિવાય એનો ઉપયોગ પરની કોઈ પણ ચીજમાં વસ્તુમાં જતો નથી. કેવળ નિજ સ્વભાવનો પોતાનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. જીવે રત્નત્રયની સાધના ભેદાભેદથી કરે તો એ પુણ્યબંધ કરીને એ કહે છે હરની સ્થિતિ પામે, હરિની સ્થિતિ પામે. પણ આવા લોકો પણ ફરીથી પાછા પુણ્યબંધથી આવી ઉત્કૃષ્ટ પદવી પ્રાપ્ત કરીને પાછા સંસારમાં આવે છે, પણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. પણ મુનિઓ છે એ કરી શકે છે, આ પદવી ન પ્રાપ્ત કરવા છતાં પુણ્યનું ઉપાર્જન થયા વિના. શા માટે કરી શકે છે? કે એ અભેદ રત્નત્રયની સાધના કરે છે. વિતરાગ શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ અને નિર્વિકલ્પ સ્વરૂપ એણે પોતાના સુખનું કલ્યાણનું હિતનું એકમાત્ર કારણ પોતાના સ્વરૂપ સિવાય બીજું નથી. એને ક્યાંય બીજી શ્રદ્ધા છે જ નહીં. પરમાં શ્રદ્ધા ગઈ એટલે ઉપયોગ વિકલ્પરૂપ થયો. જેવી પરમાં શ્રદ્ધા ગઈ એટલે ઉપયોગ વિકલ્પરૂપ થયો. નિદાન તો પછી બીજું છે, નિદાન કરે કાંઈ એની અંદર પછી એની પાસે અપેક્ષા કરે વગેરે, પણ ઉપયોગ જ ન જવો જોઈએ. એટલે આખી વાત સાધનાની, સાધનાનું સ્વરૂપ અંતર્મુખ છે. અંતર્મુખતા ક્યારે કહેવાય? બહિર્મુખતાનો અભાવ. સાદી વાત, બહિર્મુખતાનો અભાવ. તો સામાન્ય જીવ અંતર્મુખતા એમ સમજે કે હું એકલો છું, મેં પદ્માસન વાળ્યું, મેં આંખો બંધ કરી એટલે અંતર્મુખ થઈ ગયો. નિર્વિકલ્પ ન થયો, બહિર્ભાવ ટળ્યા નહીં. કોઈને કોઈ પ્રકારનો ઉપયોગ પર તત્વમાં, પર પદાર્થમાં, પર વસ્તુમાં છે, લાગેલો છે. તો અંતર્મુખતા હજુ તો શુદ્ધ ઉપયોગ રૂપ એનો ઉપયોગ ત્યાં અશુદ્ધ થયો. ઉપયોગમાં પરની પરિણતિની ધારા જો પ્રગટે તો ઉપયોગનું સ્વરૂપ શુદ્ધમાંથી અશુદ્ધ થાય. શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ એના ભેદ થોડા સમજવા પ્રયત્ન કરીએ. એટલે જ્ઞાનીઓ અહીંયા એ કહે છે કે આ આત્મા છે ક્યાં, તો કે શરીરમાં વસવા છતાં આવા હરિહરાદિક મહાતપસ્વીઓ યોગીઓ ઇન્દ્રો બધા પદવી પ્રાપ્ત કરનારા એ પણ આત્મ સ્વરૂપને જાણી શક્યા નથી, આજ સુધી જાણતા નથી. વાસુદેવ થયા, પ્રતિવાસુદેવ થયા, ઇન્દ્ર થયા, અને એ પુણ્યને કારણે થાય છે. અને એ પુણ્ય કેટલું તપ, ઉત્કૃષ્ટ પદવી જ્યારે મળે સંસારમાં ત્યારે એ પદવી પુણ્યનું પરિણામ કે પાપનું, તો કેટલું પુણ્ય એને કર્યું હશે. ચક્રવર્તી પદ, વાસુદેવ પદ, પ્રતિવાસુદેવ પદ, જેને હરિ હર ઇન્દ્ર ઇન્દ્રાદિક પદવી આ બધા, તો આટલું પુણ્ય કરવા છતાં અને પુણ્ય તપથી થાય, બધા તપ કરે ત્યારે ઇન્દ્રાસન મળે, કેટલા હજાર વર્ષનું તપ થતું હશે. આવા લોકો પણ હરિહર પણ એના શરીરમાં જ આત્મા હોવા છતાં જાણી શકે, કારણ એક જ, એનો ઉપયોગ અશુદ્ધ છે, પરમાં છે, બહારમાં છે. એટલે ક્યાંક પદવીમાં રોકાયા છે, કોઈ સત્તામાં રોકાયા છે, કોઈ વૃદ્ધિમાં રોકાયા છે, કોઈ સિદ્ધિમાં રોકાયા છે, કોઈ વૈભવમાં રોકાયા છે, કોઈ ઐશ્વર્યમાં રોકાયા છે, પોતાની નિજ મહત્તાની અંદર કંઈ ને કંઈ આવા વિકલ્પો એની પાસે છે જ, પણ એનો ઉપયોગ વિતરાગ નિર્વિકલ્પ થયો નથી. અને વિતરાગ રત્નત્રય તદ્ભવ મોક્ષનું કારણ છે એમ વિતરાગ યોગીઓ જાણે છે, બીજાઓ જાણતા નથી. યોગીઓ આ બરોબર જાણે છે. યોગીઓ એટલે યોગનું ફરીથી લક્ષણ શું? મોક્ષ સાથે જે જોડાયેલો છે તે યોગી. કોઈ પણ વ્યવહારથી, કોઈ પણ વિધિથી, કોઈ પણ ક્રિયાથી, કોઈ પણ પ્રકારના અનુષ્ઠાનથી, કયું અનુષ્ઠાન છે એનું કોઈ મહત્વ નથી. એ જોડાયો છે શેની સાથે? મોક્ષ. મોક્ષ એટલે પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ. એ સર્વથી ભિન્ન છે અને અસંગ છે. એ અનંત આનંદ અને સુખનું ધામ છે. આ બાબતમાં એને કોઈ વિકલ્પ નથી. એના સુખ માટે બીજો કોઈ વિકલ્પ નથી. આવું જ્યારે જીવને પોતાના આત્મ સ્વરૂપ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટે અને પછી આરાધના કરે, આરાધના ભલે એક માળા કરે, પ્રભુનું સ્મરણ કરે, પણ કેવું થવું જોઈએ? નિર્વિકલ્પ. એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, રત્નત્રયની આરાધના કરે. એ આરાધના ઓછી હોય એનો વાંધો નથી, પણ સાચી હોવી જોઈએ. ઉપયોગ સ્વમાં જ જોડી રાખવાનો પ્રયત્ન, પછી લક્ષ જુદું છે ને ઉપયોગ જુદો છે ને એવું બધું ન હોય. અભેદની સાધના એની સાથે જ થાય. એ પછી એમાં એ આ બધા શબ્દોના ભેદ છે કે લક્ષ આમ છે, ઉપયોગ આમ છે. અરે પણ એ લક્ષનો ઉપયોગ જુદા પડતા જ નથી, એ પડતા જ નથી. એકવાર વિચારની અંદર આવે એટલે શબ્દો મૌન થઈ જાય, અને આને શબ્દ છૂટતા જ નથી હજી. શબ્દ છે, વિચાર છે, એ બે જુદું નથી. પેલા ત્યાં સુધી જુદું જ રહેશે જ્યાં સુધી જુદું માનીએ ત્યાં સુધી, એ જુદું છે જ નહીં. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, પછી મારું આ લક્ષ છે ને મારો ઉપયોગ આ છે ને આવી બધી કોઈ કડાકોટ ત્યાં છે જ નહીં. હોતી જ નથી. સાચા સાધકે સરળ સાધના કરવી જોઈએ. એની બદલે આને કેવી સાધના ગમે છે? ગૂંચવણ બને, હે, કોમ્પ્લિકેટેડ, જટિલ જ જોઈએ છે. એને સાદું વાત સીધી બેસે જ નહીં. સરળ વાત કરો તો એને એમ થાય કે આનાથી કઈ થવાનું થાય જ નહીં, એમ માને પાછો થતું નથી નહીં. આ કહે છે એ પ્રમાણે કઈ થાય જ નહીં. આમ હોય કઈ? હજી તો લક્ષ નક્કી કરવું જોઈએ, પછી આખા સ્વરૂપના લક્ષણ નક્કી કરવા જોઈએ, પછી આ કરવું જોઈએ. એ એમાં એમાં જ પડ્યો રહીએ. નિજ ભાવની સાધના છે. એટલે અહીંયા એ બતાવ્યું છે 42મી ગાથામાં, બીજું કઈ નથી કહ્યું. પણ આવા જબરજસ્ત હરિહર પદવી વાળા, એટલે કે જેણે કેટલી બધી તપની સાધના કરી, કેટલા પ્રકારે કરી, યુગો સુધી કરી હશે, ત્યારે આવી પદવીના ધણી થયા છે, એ પણ પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યા નથી. એનું કારણ કહે છે કે એ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની સાધના ન હોવાના કારણે. એણે રત્નત્રયની જ સાધના કરી, પણ ભેદ સ્વરૂપ, અભેદ નહીં. અભેદ રત્નત્રયની સાધના એ જ્યારે શુદ્ધ ઉપયોગ રૂપ જ્યારે થાય, ત્યારે એ નિર્વિકલ્પ થાય. અને નિર્વિકલ્પની સાધના કેટલો સમય કરી એની સાથે સંબંધ નથી. કેવી થઈ? એક ક્ષણ પણ એની અંદર થયું તો શું કહ્યું કૃપાળુદેવ 559માં? પણ તથારૂપ એક ક્ષણ અન્ય વિચારથી આ જીવ પાછો વળી, પણ અન્ય વિચારથી પાછો વળીને આ એ સમજવાનું છે કે પેલા બહિર્ભાવ મટી જાય, પછી એના વિચાર વિકલ્પને એના તોફાનમાં ન પડે. એ જે છે તે સંસાર, તો જે છે તે એમાં ક્યાં પડે છે? બહિર્ભાવ એ પોતાના સ્વરૂપમાં એકદમ સીધું એનું સડસડાટ કરતું. જેમ એમ કહે કે સર્પ ગમે તેટલો આડો ચાલતો હોય, પણ દરમાં જાય ત્યારે એમ પોતાના સ્વરૂપમાં જવા માટે વિકલ્પ કરે તો મરી રહે, જઈ જ ન શકે. એ સમયે આવી શુદ્ધતા કઈ છે? એટલે 42 ગાથાની માત્ર આ જ કહ્યું છે કે આવી નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ રૂપ વિતરાગ પરિણતિ જોઈએ. તે વિના પરમાત્મા સ્વરૂપ જાણી શકતા નથી. તે પરમાત્મા છે એમ જાણ. પરમાત્મા એ જ છે કે જે શુદ્ધ ઉપયોગથી નિર્વિકલ્પ સમાધિથી જાણી શકાય છે. જેને જાણવું હોય ત્યારે આ સિવાય એનો બીજો કોઈ ઉપાય નથી, માર્ગ નથી. અને આ બાકીના જે શરીરમાં જ છે, આપણને એમ થાય કે જાય ક્યાં? પરમાત્માને શોધવો છે, નક્કી જ છે. અરે આખા લોકમાંથી એને પકડી લો, દુનિયાના ગમે તે છેડામાં પકડી લો, એટલી તારી તાકાત તો છે જ કે આખા લોકમાંથી તું એને પકડી લેશ. અત્યારે બધી એજન્સીઓ ચાલે છે વર્લ્ડની અંદર, કોઈ અપરાધી ક્યાંય છટકી શકે નહીં, રેડ કોર્નર નોટિસ કરી શકાય છે. એ કહે છે કે તું જાગતિક વિશ્વમાંથી ગમે તે પદાર્થને, બાહ્ય પદાર્થ હશે તો પકડી શકે, પણ તારો આત્મા તો તારા જ શરીરમાં છે. આ પરમાત્મા તત્વ ક્યાંય વધારે દોડવાની જરૂર નથી. પણ જે દોડ છે મનની, એ દોડને અંત કરવાની જરૂર છે. દોડતો દોડ્યો રે, જેતી રે મનની, કેટલું દોડો મનની દોડ, તો જેટલો મનનો વિકાસ થાય એટલી કેટલી? તો કે અંતરિક્ષ સુધી, અંતરિક્ષ સુધી. પણ છતાં એ મળે નહીં, કારણ કે દિશા ખોટી, સ્પીડ ઘણી, અંતર ઘણું કાપ્યું, પણ દિશા ખોટી. વિકલ્પ સાથે છે, આ દિશા, આ દિશા, અહીંયા હશે, ત્યાં હશે, આમ હશે, તેમ હશે, અહીંયા હશે. સંતો માર્મિક ભાષામાં સમજાવે કે બધા તીર્થમાં ગયો, નદીએ નદીએ નાયો, મંદિરે મંદિરે આરતીઓ કરી, છતાંય ક્યારેય મને કંઈ પાર પામ્યો, આવ્યો નો સામો કિનારો. આ ગાવું બહુ ગમે અને ગવડાવવું તો વળી વધારે ગમે, કારણ કે ત્યારે એને પમાડવાનો ભાવ આવે. હું જાણે બધાને સમજાવી દઉં છું, અરે તું ગાતો ઘણું છે. ભક્તિમાં પણ આપણા ભાવ પરમાં જતા વાર લાગતી દૂષિત થાય છે. એવો અંદરનો કોઈ રાગ સૂક્ષ્મ ભાવો પરિણતિ, પર પરિણતિ કેટલી બધી સૂક્ષ્મ છે કે તે સમયે એમ થાય કોઈની સામે જોતા જોતા જાણે હું સાચું કહી રહ્યો, બધું સાંભળો સર્વજ્ઞ બોલી રહ્યા હોય એમ. સંતોની વાત છે, મને પરિણતિ થવી જોઈએ કે આ તો વાત સાચી છે, મારા આવું તો મેં ઘણું કર્યું અને અત્યારે કરી રહ્યું છે એથી પ્રાપ્ત થવાના નથી. આમાં પણ મારે મૌન ધારણ કરવું પડે. આ લક્ષ્ય બંધાઈ જાય તો પામી જાય, પછી ભક્તિ પછી એની દશા મૌન સિવાય કઈ ન થાય. સાચી ભક્તિ એનું પરિણતિ મૌન, તાલી નહીં. બસ પોતાના કાટલે કાઢો. એટલે શબ્દ પ્રયોગ મૂક્યો છે, હરિહરાદિક જેવા પણ જાણી શકતા નથી એવો જે પરમાત્મા એ જ ઉપાદેય છે. એટલે આના ઉપરથી ખ્યાલ આવે કે બહિર્મુખ સાધના કરનારા, તપ કરનારા, યમ નિયમ હઠાગ્રહ યોગ કરનારા, જે યમ નિયમની પહેલી ત્રણ ગાથામાં કહ્યું છે ને, આ બધું કરનારા વ સાધન બાર તદપી, અને આ બધા સમર્થ એ જગતની અંદરની પદવીના ધારક થયા છે પરંતુ સ્વરૂપને પામ્યા. પુણ્ય બંધ કર્યો પણ અંતર ચારિત્રમાં અંતર અંતર્મુખ નિર્વિકલ્પ ન થયો, શુદ્ધાત્મામાં ઉપયોગ એનો સ્થિર થયો. તો જ્યાં સુધી આ આત્મચિંતનની ધારા છે, અનુષ્ઠાન શું કરવું, સાધના શું કરવી, તો પેલી ચિંતનની ધારાને શુદ્ધ કરતો જાય કે હું સર્વથી ભિન્ન છું. બધા સંગ બધા સંબંધ અનુભવમાં આવે છે, ભલે આવે આવશે જ. સંયોગમાં હોય તો સંયોગનો અનુભવ થાય કે ન થાય, થાય, અને પ્રતીતિ એમ થાય કે એનાથી હું પર છું. આ બે વસ્તુ ખ્યાલ આવે છે, આને કહેવાય ભેદરેખા. સંયોગમાં છું તો સંયોગનો અનુભવ ન થાય, દેહ સાથે છું તો, સંબંધમાં છું તો સંબંધનો અનુભવ ન થાય, સંઘમાં છું તો સંઘનો અનુભવ ન થાય, સંયોગમાં છું તો સંયોગનો અનુભવ ન થાય, થાય. તે સમયે પરિણતિ શું થાય? પરિણતિ તો ચેતન તત્વ કરે છે. એ જો તે વખતે એની શુદ્ધ પરિણતિ હશે તેમ કે આ બધામાં હોવા છતાં હું બધાથી પર છું, આ બધો અનુભવ થાય છે છતાં એ બધા મારાથી પર છે, તો જાણે છે અને જોડાતો જુએ છે અને ભળતો, આ એનું ભેદ જ્ઞાન ચાલ્યા જ કરે છે. આ ભેદ જ્ઞાન એનું સ્વ અને પરનું એ એની સાધનાની આધારશિલા છે. એ જ્યાં સુધી આવી દ્રષ્ટિ, જીવને અધ્યાત્મ દ્રષ્ટિ જેને કહીએ છીએ, એ થતી નથી ત્યાં સુધી સાધન દ્રષ્ટિથી સાધના કરે છે. સાધના સેના ઉપર કરે છે? બસ એને આજ મેં આ લીધું, મેં આ લીધું, તમે આ કર્યું, મેં આ કર્યું, મેં આ તપ કર્યું, ઓલે આ કર્યું, અમે આ અનુષ્ઠાન કર્યું. સાધન દ્રષ્ટિથી ચાલતી સાધના છે, હજુ એને સાધ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને ક્યારેક એમ થાય કે આનું બહુ સરસ છે, હું રહી ગયો, મારાથી ન થયું, નહીં આગળ વધી ગયા, જાણે એને રાડવો લૂંટી લીધો. ઓ લોકો અમે તો એકદમ એવા ધ્યાનમાં બેસી ગયા હતા ને ત્યાં જઈને, અને એમ થઈ ગયું હું રહી ગયો. ખબર નથી કે એ ધ્યાનમાં બેઠા હતા કે પરમાં બેઠા હતા. એટલે એ માપ તો પોતાનું કાટલું જ કાઢે. પણ જીવને પરદ્રષ્ટિ હોવાને એમ થાય છે કે એને ઘણું કરી લીધું અને હું જીવો એવા સ્થાને ગયા, એ તો ભાગશાળીઓ, તમે તો બધું કરી શકો, અમે તો કઈ ન કરી, તું તારા ઘરમાં બધું કરી શકશ, તારી પાસે દ્રષ્ટિ હોય તો. અને દ્રષ્ટિ ન હોય તો ગમે ત્યાં જઈશ તો પણ આ હરિહરાદિક થઈશ, હિમાલયમાં રહીને હરિહરાદિકની પદવી પ્રાપ્ત થશે, પણ સ્વરૂપ ઉપલબ્ધ થશે. શરીરમાં વસવા છતાં તે પરમાત્મા પ્રાપ્ત થતા એ કે છે એ ઉપાદેય છે, અને એ ઉપાદેય તને શુદ્ધ વિતરાગ નિર્વિકલ્પ પરિણતિ વિના થઈ શકે નહીં. ક્લિયર પ્રશ્ન? જોઈને ન જોડાવું, જાગૃતિ જોઈ એટલે જોયું ત્યારે જ્ઞાનપૂર્વક જોયું કે માત્ર ચીલા ચાલુ જોયું? હા પણ થયું નહીં, થાય એની, એને જેવું ખબર પડે, હું જે જોઉં છું એ જોતી વખતે વિવેક ઉત્પન્ન તરત થાય, દ્રષ્ટિની સાથે વિવેક. આ ધર્મ કે જેવું જોયું એટલે એમ થાય કે આ મારું નહીં, જોયું અને તરત એને થયું કે આ મારું, આ હું નહીં. આ પરિણતિ માટે એની સતત જાગૃતિ, અને વિવેક વિના નિર્વિકલ્પતા આવે નહીં. આ વિવેક પ્રત્યક્ષ સ્વપરનો વિવેક, વેદજ્ઞાન એટલે સ્વપરનો વિવેક, એ એટલો બધો જાગૃત રહે છે એનો વિવેક કે જોવે એટલે તરત જ ભેદ કરી નાખે, જાણે એટલે તરત જ ભેદ કરી નાખે, જાણે એટલે એકત્વ ન થાય, જોવે એટલે તન્મય ન થાય, કેમ કે જાગૃત છે. આગળ ગાથા નંબર 43.
ઉત્પત્તિ વ્યય, મારો અવાજ, ઉત્પત્તિ વ્યય યુક્ત પણ ઉત્પત્તિ વ્યય હિન દેહે દીઠો જીનવરે તે પરમાત્મ ચિન્હ દેવા નહીંથી, જો કે ઉત્પાદ વ્યય સહિત છે તો પણ દ્રવ્ય અર્થિક નહીંથી તે ઉપેદ ઉત્પાદ વ્યયથી રહિત છે, તથા જીનવરોએ જેના દેહમાં જોયો છે, જેને દેહમાં જોયો,
જો જેના થાય તો શું થાય, એક જ સેકન્ડમાં વાંચતા વાંચતા જ બીજા હિલા જાય આપણે.
જેને દેહમાં જોયો છે તેને તું પરમાત્મા જાણ, જે આત્મા પર્યાય અર્થિક નહીંથી ઉત્પાદ વ્યય ઉત્પત્તિ તથા નાસ્તી પરિણમેલો છે તેવું દ્રવ્ય અર્થિક નહીંથી તે બંનેથી રહિત છે, અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે સી જીનવરોએ જેને શરીરમાં જોયો છે તેને તું પરમાત્મા જાણ, તથા વિતરાગ પરમ સમાધિના બળથી તેનો અનુભવ કર, કૃષ્ણ નીલ કાપોદ્રુપ વિભવ પરિણામથી રહિત એવા એવા શુદ્ધાત્માના શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ જ્ઞાન દ્વારા શ્રીજીનોએ જે પરમાત્માને શરીરમાં જોયો છે તે સર્વ પ્રકારે ઉપાદયભૂત છે. આત્મા ઉત્પાદ વ્યય દ્રવ્યો સંયુક્ત છે. તો તમારું કામ
કે મારું શું કામ એમાં, એમાં પર્યાયાર્થિક નહીં અને દ્રવ્યાર્થિક નહીં, બે દ્રષ્ટિ આપી છે. દ્રવ્યાર્થિક નહીં એટલે શું અને પર્યાયાર્થિક નહીં એટલે શું, એ આપણે નહીં વાતનું આપણે જાણતા નથી, એટલે આપણને આ ટપ્પો ન પડે, પકડાય નહીં, વાત ન પકડાય. પણ પર્યાય એટલે સમયે સમયે ઉત્પન્ન થતી અવસ્થા, એને પર્યાય કહેવાય. અત્યારે મને રાગ થયો તો આ મને એટલે મારા આત્માને જ રાગ થયો, તો એ રાગ એ મારા આત્માની, મને ક્રોધ થયો પર્યાય, મને અભિમાન થયું, પર્યાય અહંકાર આવ્યો, પર્યાય સિદ્ધિ પ્રસિદ્ધિના ભાવ થયા. તો આ જ્ઞાનીઓ કહે છે કે આત્મામાં વિભાવ પરિણામ એવા છે કે પર્યાય સ્વરૂપ જુઓ તો સમયે સમયે બદલાય છે. આત્માના પર્યાય સમયે સમયે બદલાય, એટલે આત્માને જોવો હોય તો જો પર્યાયથી જોઈશ તો કોઈ દી સાચો આત્મા કેવો પકડાશે? વિભાવ વાળો. શુદ્ધ નહીં પકડાય, અશુદ્ધ પકડાય. આપણે કહે કે મેં જોયો તો આત્મા, મેં જયારે ચિંતન કરતો ત્યારે મને ખબર છે કે મારી ભોગ દ્રષ્ટિ હતી અથવા તો હું ફલાણા વિષયની અંદર લોલુપ્ત હતો, તો એ મારો આત્મા છે? તો કે ના, એ નથી. હું કોઈના ઉપર ક્રોધ મને ભાવ આવી ગયો હતો ને ત્યારે મેં આત્મ સ્વરૂપનું ચિંતન કર્યું, એ મારો આત્મા છે? તો આત્માની અંદર જ ક્રોધની પર્યાય થઈ, અવસ્થા બદલાણી. અને આવી અવસ્થા સમયે સમયે બદલાય છે. સમય એટલે પાછું પારમાર્થિક શબ્દ પકડવાનો. શું સમય? હા, અનંત સમય પસાર થઈ જાય. એટલે આપણને એક સમય કોઈના પ્રત્યે કઈ દુર્ભાવ આવ્યો હોય તો કેટલો હોય? આપણે હજી જાણીએ ત્યાં તો વયો ગયો હોય, ત્યાં તો બીજા ઉપર બીજો ભાવ થઈ ગયો હોય. આવી સ્થિતિ પર્યાયની છે, અનંતી પર્યાય છે. અને અનંત કાળ સુધી એ પર્યાયો, જો આત્માના દ્રવ્યની અંદર શુદ્ધતા હશે તો શુદ્ધતાની પર્યાય છે, અને અશુદ્ધતા હશે તો પ્રત્યેક દ્રવ્ય પર્યાય યુક્ત છે. કોઈ દ્રવ્ય પર્યાય વિના હોતું નથી. પરંતુ અનંતી પર્યાય હોવા છતાં તે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. તે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એની અવસ્થા બદલાશે, પરિણતિ બદલાશે. પણ જો પોતાના સ્વરૂપમાં સ્થિર થશે, પરથી મુક્ત થશે, તો એ તો શુદ્ધ જ છે. આ દ્રવ્યાયાર્થિક નહીંથી વિચારતા આત્મા સંપૂર્ણ શુદ્ધ છે. આ શુદ્ધ દ્રવ્ય છે, આ દ્રવ્યાયાર્થિક નહીં. એટલે કે જે ભલે વ્યવહારથી, વ્યવહારથી એટલે જ્યાં સુધી એ સંયોગમાં છે ત્યાં એ ઉત્પાદ વ્યય સહિત છે. એની એક સ્થિતિ ઉત્પન્ન થઈ અને ઉત્પન્ન થયેલી સ્થિતિમાં ઉત્પાદની સાથે વ્યય શબ્દ દરેક જગ્યાએ છે. શું કામ? કે જે ઉત્પન્ન થઈ તે કાયમ ટકી શકતી નથી. એનો તો વિચાર કરો ત્યાં સ્થિતિ વહી ગઈ હોય. તો ઉત્પાદ અને વ્યય બંને સમયે સમયે થયા કરે છે, છતાં દ્રવ્યાર્થિક નહીંથી જે ઉત્પાદ વ્યયથી રહિત છે. હવે દ્રવ્યાર્થિક નહીં એટલે મૂળ પદાર્થ, આત્મ પદાર્થ, આત્મદ્રવ્ય, એ ઉત્પાદ અને વ્યય એટલે પર્યાયથી પર્યાય તો એમાં ઉત્પન્ન થાય, એની અવસ્થા ઉત્પન્ન થાય. પણ અવસ્થા પદાર્થની થાય કે બીજાની થાય? પદાર્થ હોય તો અવસ્થા થાય ને. અવસ્થા શેની થાય? પદાર્થની થાય. આપણી શરીરની અવસ્થા બદલાય છે, પણ શરીરની હયાતી ખરી કે નહીં? પછી અવસ્થા છે, અસ્વસ્થ છે, સ્વસ્થ છે, દુઃખી છે, સુખી છે, રોગી છે, નિરોગી છે, આ બધી અવસ્થાઓ છે. અને ઉંમર હોય તો પણ એ અવસ્થા છે ને. કહીને હવે ભાઈ અવસ્થા છે, હો અવસ્થા છે, અવસ્થા છે, એટલે હું તો છું જ. તો એ કે છે દ્રવ્યાર્થિક નહીં થી તો એ ઉત્પાદ વ્યયથી રહી છે. એનું અસ્તિત્વ તો ત્રિકાળ છે. અને એ અસ્તિત્વ ત્રિકાળ છે જીનવરોએ જેને દેહમાં જોયો છે. આત્મા છે ક્યાં અને કોણે જોયો? આ જબરજસ્ત એ આ વાક્ય અહીંયા મૂકી દીધું કે ભલા માણસ, જીનવરોએ જેને દેહમાં જોયો છે આ આત્માને જ્યારે મુક્ત કરવો છે, ધ્યાન ધરવું છે વગેરે, પણ એનું સ્થાન કયું, એનું કેન્દ્ર કયું? દેહથી બહાર તો નહીં છે. બહાર જે છે એ અવસ્થાથી હશે, બહારી બહારથી અવસ્થાથી બહાર હશે, પણ એનાથી પર છે. આ તો કે છે ત્રિકાળ અંદર છે એટલે અવસ્થાઓ બધી થાય છે. જેને દેહમાં જોયો છે તેને તું પરમાત્મા જાણ. એટલે પોતાનો જ આત્મા પરમાત્મા છે. શુદ્ધ થયેલો આત્મા પરમાત્મા છે. પરમાત્મા કોઈ જુદું તત્વ નથી. જે જે આત્માઓ મુક્ત થયા છે તે સર્વ આત્માઓ પરમાત્મા છે, અને જે જે આત્માઓ સંસારમાં છે એ સર્વ આત્માઓ જીવાત્મા છે. તો બધા જ જીવાત્મા પરમાત્મા છે. એટલે અહીંયા કહે છે તું પરમાત્માનું ધ્યાન કર. આત્માને એટલી બધી મહત્તા આપી છે કે તું આત્મ ધ્યાન કર એમ નહીં, પરમાત્માનું ધ્યાન કર. એટલે કે આ સદા શુદ્ધ છે એવો, અબંધ છે એવો, અસંગ છે એવો, આ તારું આત્મ સ્વરૂપ છે. તો આત્માનો આપણને સ્વરૂપનો નિશ્ચય થતો નથી. તો કે તારો આત્મા તો પરમાત્મા છે, હવે પરમાત્મા માનીને તું એની ઉપાસના કર. કેવો પરમાત્મા છે? તો કે એને ઉત્પાદ વ્યય નથી, એની અવસ્થામાં ઉત્પાદ વ્યય છે. થોડુંક સૂક્ષ્મ થાય, એની અવસ્થામાં ઉત્પાદ વ્યય છે. પણ એનો ઉત્પાદ વ્યય ઈ ઉત્પન્ન થાય છે ને ઈ વ્યય થાય છે, ઈ ઉત્પન્ન થાય છે ને ઈ વ્યય થાય. તો કે ના, એ નહીં. તત્વની રૂપમાં તો એ અખંડ સનાતન શાશ્વત છે. એની અવસ્થામાં, એની જે અવસ્થા છે એમાં કશાયના પરિણામે, પરપરિણતિના પરિણામે, રાગદ્વેષના પરિણામે, વિભાવોના કારણે અવસ્થામાં ઉત્પન્ન વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય થયા જ કરે. આપણે ક્યારેક બેસીએ અને આત્મા પછી પકડીએ નહીં? પર્યાયને પકડતા આવડે છે? પકડાય છે, સમય સમયની પર્યાય પકડાય છે કે જતા બંધ પકડાય છે? ઘણા કાળ પછી એમાં કેટલીય પર્યાયો, કેટલીય અવસ્થા, તો પછી જયારે પકડાય ત્યારે જે કઈ પકડી છે એમાં કેટલી છૂટી ગઈ, શું કરવું? પર્યાય પકડાતી નથી. જેને પર્યાય પકડાય એને દ્રવ્ય પકડાય. સાહેબ, પર્યાય પકડાય તો દ્રવ્ય પકડાય. પર્યાય પણ અવસ્થા બદલાતી છે, ઉત્પાદ વ્યય છે, તો પણ એક એક પકડાતી નથી. સમૂહગત ક્યાંક પકડાય કે મને આટલો ક્રોધ આવ્યો, પણ એ ક્રોધની પર્યાયમાં તો એટલી અનંત અવસ્થા થઈ, પકડાતી નથી. અને પકડવા માટેનું સાધન શું? ઉપયોગ. સૂક્ષ્મ વસ્તુ પકડવા માટે જીવ પાસે શું છે સાધન? ઉપયોગ. ઉપયોગની એકાગ્રતા હોય, ઉપયોગની સ્થિરતા હોય, ઉપયોગની નિર્મળતા હોય, તો આ પરિણતિરૂપ પર્યાય પકડાયા વિના રહે નહીં. ઉપયોગે પકડી છે એટલે તો આવે જ નહીં, એ કઈ જુદો નથી. પછી જો વાંધો પડે છે તરત જ. જો ઉપયોગમાં ખ્યાલ આવી ગયો કે મારી અવસ્થા થઈ, આ હું નથી. મને ક્રોધ થયો એ જો જ્યાં સુધી પર્યાયરૂપ ન પકડાયું અને ક્રોધ મારો સ્વભાવ, હું અને ક્રોધ જુદા ન પડી શક્યા, તો હજી પર્યાય પકડાણી. એને એમ થાય કે દ્રવ્ય ક્રોધી થયું. ઉપયોગ તો છે, ઉપયોગ છે, પણ મલ્ટીપર્પઝ. ઉપયોગ વિના તો કોઈ જીવ, ઉપયોગ વિના તો કઈ શક્ય જ નથી. તો એ કુટસ્થ થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ.
એટલે તમારું
મારું કેવું કઈ જ નથી. એટલે એક રીત બતાવું છું. પર્યાય કારણ શું? ઘણી વાર આપણને આત્મા અરૂપી છે. જો આપણે અરૂપી, આપણું દ્રવ્ય આત્મ તત્વ અરૂપી છે, એટલે આપણે ઘણી વાર આત્માનું ધ્યાન કરવા જઈએ ને તો ન પકડાય. કેમ કે અરૂપી તત્વ છે ને, આપણી પાસે માધ્યમ શું છે? ઇન્દ્રિયો. આ અતિન્દ્રિય છે અને આપણી પાસે ઇન્દ્રિયો છે. રૂપી હોય તો હમણાં પકડીએ, એનું પછી આપણું માધ્યમ છે એ સાધન અધૂરું પડતું હતું, એની અંદર ચશ્મા વાળાને કહે તું ચશ્મા દે, એ બધું થઈ શકે, એને પહોંચાય. સાધન હોય તો એને પહોંચાય, સાધનથી પકડાતું હોય તો, પણ એ અતિન્દ્રિય છે એટલે સાધનથી પકડાતું નથી. તો આ આત્માનો અંદર એક તત્વ કીધું કે વ્યવહારથી એ ઉત્પાદય વ્યક્ત છે, ઉત્પાદ યુક્ત છે, ત્યારે પકડવો છે અવસ્થાથી પકડાય, અવસ્થાથી પકડાય કે નહીં. અરૂપી આત્મા નથી પકડાયો, પણ એને ક્રોધનું રૂપ મળી ગયું. ક્રોધ એ કર્મ છે ને, કર્મરૂપી છે ને, જડ છે ને, તો એના સંગમાં એ આત્મા પકડાઈ ગયો કે આ મને બહુ સવારે બહુ ક્રોધ આવ્યો, એટલો આવ્યો કે હું સાવ ભૂલી ગયો, એની સાથે મારે બોલાય નહીં, અને છતાં એવું પણ મને ધ્યાનમાં નથી. કોને નોર્યું? આત્માને. પણ એ એવો આત્મા અશુદ્ધ પર્યાયયુક્ત હતો ત્યારે પકડાયો કે નહીં? પર્યાય પકડી શકાય છે એમ કહું છું. હવે એથી આગળ વધવું પડે ને, પણ જે પર્યાય પકડાય એમાં વિવેક લગાવવો પડે કે તે હું નહીં, તો પછી ક્રોધ કરનાર તે હું નહીં, એ મારી અવસ્થા, ક્રોધ મારો સ્વભાવ નહીં. પણ આ ક્રોધ કલાક થયા પછી મેં જાણ્યું આ જ્ઞાન મારો સ્વભાવ, અત્યારે કાંઈ નથી તો મેં જાણ્યું કે સવારનો ક્રોધ ભૂંડો હતો, થવો જોઈતો નહોતો, વિવેક રહ્યો નહીં. આટલું આટલું છે, આને છે, મોટા છે, કાંઈ હું જાણતો, આની સામે ન બોલાય, આપણે કાંઈ બહુ મોટું નુકસાન થવાનું નહોતું, આપણે એટલું સહન કરીએ, કાંઈ બધું ડાપણ આવ્યું, બધું થયું. અને ત્યારે એ મારે ન કરવું જોઈતું હતું, એટલે મારે એટલે કોને? જેને કર્યું છે એ જાતમાં હોય તો વાત પૂરી થઈ ગઈ. પર્યાયથી દ્રવ્ય તરફ દ્રષ્ટિ જઈ શકે છે. આપણી મુશ્કેલી ક્યાં છે? કે પર્યાય પકડાય છે પણ પર્યાયમય છીએ, આગળ વધતા નથી, એટલે દ્રવ્ય. કેમ કે જે પર્યાય થઈ છે એ કોની થઈ છે? પર્યાય ઉત્પન્ન શેમાંથી થઈ? આ કોઈની પર્યાય તો નથી ને. મને ક્રોધ થયો એ પર્યાય બીજાની છે? શરીરની છે? શરીરની નથી, બીજાની એ નથી, તો કોની છે? ક્યાંથી ઉત્પન્ન થઈ? તો એ પર્યાયના મૂળમાં જતા શું પકડાયું? કે જે ભલે મને પકડાતું નથી પણ એમાંથી આ પર્યાય, જે પર્યાયમાં ક્રોધ થયો હતો એ દ્રવ્યમાંથી, જેને ક્રોધની પર્યાય થઈ, એ દ્રવ્યમાંથી અત્યારે મને જ્ઞાનની પર્યાય થઈ કે સારું ખોટું થયું, એ કોને થયું? મને જ થયું, એ પર્યાય થઈ ને મારે. હજી પૂર્ણ જ્ઞાન તો થયું નથી, આ તો પર્યાયમાં જ્ઞાન થયું કે ઉતાવળ થઈ ગઈ સવારે, ભૂલ થઈ ગઈ, એ વાત મારી સમજણ આવી, પણ એ પર્યાયમાં આવી. હજી એને આગળ ખેંચો, એ આગળ ખેંચતા ખરે તો એનો સ્વભાવ મારો શું? તો મારો સ્વભાવ તો સંભાવ છે, સંભાવ છે, તો હું સંભાવની સાધના કરું. હવે તો ધીરે ધીરે કરતો કરતો પોતાના સ્વરૂપ તરફ, સ્વભાવ તરફ એની સાધનાથી એને બળ જાગે છે. ગુણની સ્મૃતિ થવાથી ગુણાનું રાગ પ્રગટે છે, ગુણાનું રાગ થવાથી ગુણાનુભૂતિ થાય છે, અને ગુણાનુભૂતિ એ જ આત્માનુભૂતિ. આત્મા ગુણ સિવાય શું છે? ગુણનો સમૂહ. તો મને ગુણનો અનુભવ થયો, ગુણાનુભૂતિ થઈ, એ જ સ્વાનુભૂતિ, એ જ આત્માનુભૂતિ. આત્માનુભૂતિ અને ગુણાનુભૂતિ બે જુદા નથી. અને એ ગુણનો મને રાગ થયો, શું થયો? કે હારું ક્રોધ ખોટો હતો, ક્રોધ ખોટો હતો. તો મારો ગુણ છે તો સંભાવ છે, સંભાવનો, ક્ષમાભાવનો, આ પોતાના જે સ્વાભાવિક આત્માના ગુણો છે, એનો રાગ થયો, રાગ થયો, પ્રીતિ થઈ, એટલે એના તરફ મારો ઉપયોગ વધારે દ્રઢ. જ્યાં રુચિ વધે ત્યાં ઉપયોગની કેન્દ્રભૂત થાય. ઉપયોગ ક્યાં જાય? જ્યાં ગમે ત્યાં ઉપયોગ થાય, જે વસ્તુમાં રુચિ થાય ત્યાં આપણો ઉપયોગ જાય. આ મને ગમવા માંડ્યું, એ મેં પર્યાયમાંથી પકડી લીધું દ્રવ્ય. કે ઉત્પત્તિને વ્યય થયો એ પર્યાયમાં થઈ, પણ એ પર્યાય કોની ઉત્પન્ન થઈ? એ કરનાર કોણ? એ ક્યાંથી થઈ? એ વિચાર્યું ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ, પર્યાયાર્થિક નહીં માંથી એ દ્રવ્યાર્થિક નહીં ઉપર સ્થિર. અને વર્તમાન મારી પર્યાય જે છે એ પણ મેં એનો જ્ઞાન ગુણ પકડ્યો. તો આ મારો જ્ઞાન ગુણ એ મારો સ્વાભાવિક ગુણ છે, અને પેલો ક્રોધ હતો એ મારો વિભાવિક ગુણ છે. આમ એને ભેદ કરવાનું શરૂ વિવેક જાગ્યો. તો ક્રોધ કરનાર પણ હું અને ક્રોધને જાણનાર પણ, હવે એ બે હું જુદા છે, એક અશુદ્ધ પર્યાયુક્ત અને એક શુદ્ધ પર્યાયુક્ત સંભાવયુક્ત. આ બંનેથી એને ખ્યાલ આવ્યો દ્રવ્ય ઉપર. અને એ છે ક્યાં? તો બંને જે કંઈ છે, શુદ્ધ કે અશુદ્ધ, દેહમાં છે, દેહની બહાર. એટલે કહ્યું કે જીનવરો એ જેને દેહમાં જોયો છે. જ્ઞાની પુરુષો વાત મૂકે એવી ઓથોરિટીથી મૂકે કે આપણે પછી આગળ આપણે કઈ બધું દાપણની જરૂર નહીં. જીનવરો એ જોયો છે, તું કોણ મવાલી મુફલીશ? આવા આત્માને કે ભાઈ જે પર્યાય થાય છે એ ઉત્પાદ વ્યયની છે વ્યવહારથી, પણ દ્રવ્યાર્થિક નહીંથી જોતા કે ઉત્પાદ વ્યયની પર્યાયથી રહિત છે એવું દ્રવ્ય સનાતન શાશ્વત અખંડ અભેદ નિત્ય નિરંજન એવો તું, એ પરમાત્માને તું પરમાત્મા જાણ અને એની ઉપાસના કર. હવે આમાં ક્યાં માર્ગ કઠિન થયો? જો બીજે જવાનું હોય તો બહુ મુશ્કેલ થાય, આમાં તો બીજે બધેથી તો માર્ગ સરળ થાય છે કે કઠિન થાય છે?
સરળ છે, સરળ છે.
દ્રષ્ટિ સરળ થવી જોઈએ, દ્રષ્ટિ સરળ થવી. ચાલો આગળ. પણ કોઈ પ્રશ્ન? દ્રવ્યાર્થિક નહીં અને પર્યાય જુદી જુદી યુક્તિથી પરમાત્માનું સ્વરૂપ બતાવે છે કે દ્રવ્યાર્થિક નહીંથી આને કોઈ ઉત્પાદ વ્યય છે નહીં, એટલે એ તો છે જ. આ કાંઈ ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે એવું આત્માનું સ્વરૂપ નથી. જે કાંઈ થાય છે તે પર્યાય અથવા એની અવસ્થા થાય છે, એ વ્યવહારથી થયા કરે છે અને એ શાશ્વત નથી, એ અનિત્ય છે. આ બધા વિભાવ પરિણામ કેવા? લેસિયાઓ બદલાણી. કૃષ્ણ નીલ કાપોત, લેસિયા છે એ શું છે? અધ્યવસાય, આત્માનો અધ્યવસાય. કોઈ પણ સ્થિતિ ઉત્પન્ન થઈ એની અંદર એનું કસાયના રંગની ડિગ્રી કેટલી, આપણે ઓલા કલર જોવા આપણે મકાનના કરવા હોય ને ત્યારે ઓલો કેટલા બધા ચાર્ટ આપે છે ખબર છે? ત્યારે આપણે એમ થાય કે એક લાલ રંગના આટલા, એક બ્લુના આટલા, એક પીળાના આટલા, એક ગુલાબીના આટલા, આપણે તો ખબર ન પડે. તો કે આ ને આ બે જુદા હો, તમારે આ જોતો હોય તો આ જ મળશે ને આ જોતો હોય તો આ મળશે. અને જેને એક સૂક્ષ્મતા ન હોય કે ભાઈ ગમે પીળો દે ને બાપા, ભાઈ લાલ જોઈ છે તારે સિંદિરિયો લાલ જોઈ છે કે આ લાલ જોઈ છે, હવે કોને ખબર છે? અહીંયા જ્ઞાનીઓએ આ આત્માના પરિણામ જે થાય છે ને એને લેસિયાથી પકડ્યો છે. ઉદાહરણ આપ્યું છે, જાંબુનું વૃક્ષ, મિત્રોને જાંબુ ખાવા છે ભાવ થયો છે, હવે છેના પરિણામ જીવો શું થાય છે? એક કેક આખું ઝાડ પાડો, પછી આપણે નિરાતે બેઠા બેઠા જાંબુ ખાઈએ. જો એની લેસિયા, લેસિયા કેવી છે? એકદમ એની કૃષ્ણ લેસિયા છે. એટલે એટલું બધું કે સામાની પાસે કઈ જોયું તો મારી નાખો, એને જે કઈ વસ્તુ જોતી હોય તો એનું સત્યાનાશ કરી નાખો. ત્યારે બીજો એની અંદર કહે છે કે ભાઈ રેવા દે ને, આપણે એ ડાળને લઈ લઈએ. પછી એમાંથી જુદા જુદા વિકલ્પો આવતા હતા. છેલ્લો કહે છે કે ભાઈ એના કરતાં જાંબુ પડ્યા છે એ વીણીને ખાઈ લે ને. એક જ ઈચ્છા વિભાવ થયો, પણ વિભાવના પરિણામ, વિભાવની ડિગ્રી, આ ડિફરન્સ છે જેને આપણે કહીએ ને કે આ રેન્જ છે બધી. એ રેન્જ એ લેસિયાની આત્માના અધ્યવસાયની. એક જ હેતુ સિદ્ધ કરવો હોય છતાં એ હેતુ સિદ્ધ કરવા માટે વિભાવની ધારા તમારી ને મારી જુદી હોય, તમારી ધારા તીવ્ર હોય, મારી ધારા મંદ હોય, કે ના ભાઈ આ કરવું છે, એમાં કોમનમાં બે એક જ કે આ સાધ્ય કરવું છે, પણ છતાં તમારો અધ્યવસાય એમ છે કે નહીં જ્યાં એવું છે કાપી નાખો, વાત પૂરી કરો. આ લેસિયા છે, એ આત્માનો અધ્યવસાય છે. એટલે એક વિભાવ ભાવ થતા પણ એમાં કેટલી છ પ્રકારની તો જ્ઞાની અહીંયા બતાવી છે શ્રેણી તારતમ્યતા. એટલે એ મૂક્યું છે કૃષ્ણ નીલ કાપોતરૂપ વિભાવ પરિણામથી રહી એવા શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ ધ્યાન દ્વારા જીનોએ જે પરમાત્માને શરીરમાં જોયો છે. આ બધા જીનોએ પોતાના આત્માને ક્યાં જોયો? અને આપણે નીકળ્યા છીએ જીનના નામે આત્માને. જીનના નામે આત્માને પ્રાપ્ત કરવા ગોતવા નીકળ્યા છીએ બહાર, અને એ જીનેશ્વરોએ ક્યાં જોયો? હમણાં કલ્પસૂત્રની વાચના થઈ પર્યુષણની અંદર, એમાં એક સરસ સૂત્ર આપ્યું કે ભગવાન મહાવીરે સંયમ લીધો પછી શું કર્યું 12.5 વર્ષ, એની સાધનાનું રહસ્ય. કે ઉપસર્ગ અને પરિસર ની તો બધું ઘણા આવે, પણ પ્રભુએ શું કર્યું? તો કે પ્રભુ પહેલા પોતે અંતર ધ્યાનમાં ગયા, અંતર્મુખ થઈને પછી ધ્યાનમાં ચાલ્યા ગયા, એને ધ્યાનની સાધના કરી. પવે જયા સજ્જમ જાણમ એમ એવો શબ્દ પ્રયોગ છે કે પ્રભુ પહેલા અંતરમાં ઉતરી ગયા અને પછી ધ્યાનમાં ચાલ્યા ગયા. 12.5 વર્ષ સુધી આ પ્રભુએ સ્વસ્વરૂપની શોધ ક્યાં કરી? તો જીનેશ્વરે એને ક્યાં જોયો? શરીરમાં જોયો, અને આપણે ઝુલાવવામાં જોયો. એટલું બધું ખ્યાલ આવે કે મહાપુરુષોની સાધનાની સમજ ન આવે તો આપણે એટલો બધો માર્ગ ફંટાઈ જાય. એટલે કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ મૂક્યો કે મૂળ માર્ગથી લોકો, પછી આપણને એમ થાય કે લાખો ગાવ દૂર એટલે કેટલા દૂર હશે ને ક્યાં દૂર હશે ને કેવી રીતે દૂર ગણ, કાંઈની દિશા જ જુદી છે, સાધનાની દિશા જ જુદી છે. એ વાત જ પકડાતી નથી કે શું કરવું છે, કોને શોધવો છે, કયું તત્વ છે, એ તત્વ ક્યાં હોય, જે વસ્તુ જ્યાં હોય ત્યાં મળે કે ન હોય ત્યાં મળે. ડોસીની સોય જેવો ધંધો થાય છે ને, સોય ખોવાની છે એવું ઝૂંપડીમાં, કારણ કે લાઈટ બહાર અહીંયા છે, લાઈટનો થાંભલો બહાર છે. એવો ખેલ ચાલે છે. એટલે જેટલો જીવ પરમાર્થમાં લૂંટાય છે એટલો સંસારમાં લૂંટાતો. કેમ કે સંસારમાં કોક નહીં લૂંટી લેતો હોય, મજા ક્યાં આવે છે કે પોતે લૂંટાય છે એના ગણિત કરતા મેં કેટલા ને લૂંટ્યો એ ગણિતમાં મજા આવે છે કે આપણે ઘણું કર્યું, આપણે ઘણું કર્યું, આપણે કાંઈ નહોતું એમાંથી આટલું કર્યું, ઘરના ઘર કર્યા, અરે ગામડેથી આવે ત્યારે કાંઈ નહોતું, કેમ કે લૂંટા છે સંસારને મજા આવે છે. પણ તું લૂંટાઈ ગયો છો એ ખબર નથી, ખબર નથી એ નથી. એટલે ભર્તૃહરિ એ સરસ શબ્દ પ્રયોગ વાપર્યો, સૂક્ષ્મતાએ વિચારીએ ત્યારે પકડાય કે ભોગોને ભૂખતા વયમેવ ભૂખતા, અમે ભોગને ભોગવવા ગયા પણ પરિણામ શું આવ્યું, અમે ભોગવાઈ ગયા, અમે ભોગવાઈ ગયા. કેવી વાત, એક એક શબ્દ પ્રયોગ જ્ઞાનીઓનો આવે, જો અંતરદ્રષ્ટિ ખીલી જાય તો એમાંથી બધું મળી જાય. તો બરોબર છે, જિનેશ્વરે જે પરમાત્માને જોયો એને તું પરમાત્મા જા. અને ક્યાં છે? શરીરમાં. સાધનાનું ક્ષેત્ર ક્યાં? આગળ.
ગાથા 44. આત્માને લીધે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પ્રવર્તે છે. દેહે જે વસતા વસે ઇન્દ્રિય ગ્રામ સમસ્ત જે જાતા ઉજ્જળ બને તે પરમાત્મા પ્રશસ્ત. દેહમાં જેના રહેવાથી ઇન્દ્રિયરૂપી ગામ વસે છે એટલે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે તથા દેહમાંથી જેના ચાલ્યા જવાથી ઇન્દ્રિયરૂપી ગામ ઉજ્જળ થઈ જાય છે અર્થાત ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તતી નથી તે પરમાત્મા છે એમ તું જાણ. એટલે ગયો એ પરમાત્મા છે એ તું જાણ. આત્માના અસ્તિત્વને લીધે ઇન્દ્રિયો સ્વકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. તેના અભાવમાં કોઈ ઇન્દ્રિય કંઈ પણ કાર્ય કરી શકતી નથી. તેથી નિશ્ચય નહીંથી પોતાનામાં રહેલો આત્મા જ પરમાત્મા છે. અતિન્દ્રિય સુખમાં લીન થયેલા મહાત્માઓને તે પરમાત્માનું ધ્યાન મુક્તિનું કારણ થાય છે અને તે ધ્યાન અતિન્દ્રિય સુખનું સાધન હોવાથી સર્વ પ્રકારે પ્રાણી માત્રને ઉપાદેય છે. એટલે આત્મધ્યાન એ ઉપાદેય છે. અને એમ કે આ દેહમાં આત્મા રહેવાથી દેહની ઇન્દ્રિયો થઈ અને એ ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરવા માંડી એટલે કે એ સંસાર હોય તો એના જેવું છું. પણ જ્યારે કે દેહમાંથી એ આત્મા વયો જાય છે એટલે એ બધું ઉજ્જળ થઈ જાય છે એટલે કોઈ ઇન્દ્રિયો પછી કામ કરી શકતી નથી. એટલે પછી તું એમ સમજ કે જે ગયો એ પરમાત્મા છે. એટલે આત્માના અસ્તિત્વને લીધે જ બધું આ કાર્ય સૌ કોઈ ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે અને તેના અભાવમાં એ કંઈ કરી શકતી નથી. એટલે નિશ્ચય નહીંથી પોતાનો રહેલો આત્મા જ પરમાત્મા છે એમ જાણ.
આત્માનું મહાત્મ્ય કેવું બતાવ્યું?
સંસાર બધું ઇન્દ્રિયો બધું કામ કરતી થઈ ગઈ.
આત્માનું મહાત્મ્ય કેવું? એક કોઈ ગામ છે કે જે કેવું મજાનું ફર્સ્ટ ક્લાસ ધમધમતું હોય, અમદાવાદ મુંબઈ ટોક્યો લંડન, પછી વધારે તો એ કે છે કલ્પકભાઈ, એ બધી ધમધમતું હોય એમ આ શરીરરૂપી એક ગામ છે, એક વિશ્વ છે. આપણું જેનું ઓછું ધમધમતું હોય એને આ પછી ગામડા જેવું છે. પણ જેની જિંદગીમાં એટલું બધું તરવરાટ હોય અને એટલું બધું વ્યાપકતા હોય, આખા દુનિયા સાથે જે જોડાયેલો હોય, એનું શરીર એક જ છે ને, છતાં કેટલું ધમધમતું છે. ઇઝ કનેક્ટેડ વિથ હોલ વર્લ્ડ અને આપણે તો વી આર નોટ કનેક્ટેડ વિથ અવર સ્ટ્રીટ, કઈ ઠેકાણું નથી. તો એ કહે છે કે આ બધી જે મજા છે આખી ઇન્દ્રિયોની, આખું ગામ વસે છે અને દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયમાં ફૂલ ફ્લેજની અંદર વસે છે. માણસ જ્યારે પૂર બહારમાં હોય ને, આપણે કંઈક પૂર જોશમાં ખીલી ગયો છે, બધી સત્તા એની પૂર બહારમાં ખીલે છે. પણ જેવો એ ગયો, આ બધું કેના ઉપર હતું? અંદર રહેલા આત્મા. આટલું એનું વ્યક્તિત્વ, કેવું વ્યક્તિત્વ, વિશ્વ વ્યાપક એવું વ્યક્તિત્વ. અને કાચી મિનિટમાં જબર ખબર પડી ગયો, ગામ સમસ્ત ઉજળ થઈ ગયો, એની દુનિયા ઉજળ. એ શરીરની ઇન્દ્રિયોના કોઈ વેપાર, કોઈ વિષયનું, કોઈ પ્રવર્તન, કોઈ પ્રવૃત્તિ સુનખાર થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. દેહે જે વસતા વસે ઇન્દ્રિય ગામ સમસ્ત જે જાતા ઉજળ બને તે પરમાત્મા પ્રશસ્ત. અહીંયા શરીરને આવું જબરજસ્ત વિશ્વરૂપ સ્વરૂપ આપ્યું છે કે આત્માને કારણે આ એનું વ્યક્તિત્વ કેટલું બધું વ્યાપક છે, કેટલું વિશાળ છે, કેટલું વિરાટ છે, અને એ પોતાની ઇન્દ્રિયોથી આખા વિશ્વ ઉપર એનો પ્રભાવ છે ને, એ નચાવે છે જગતને આખાને. પણ આ સેના આધાર ઉપર એ આખો ફેલાયો છે, એનું આખું સામ્રાજ્ય છે. એક ઇંગ્લિશમાં એક શબ્દ પ્રયોગ આવે છે, આઈ એમ ધ મોનાર્ક ઓફ ઓલ આઈ સર્વે, હું જે જોઉં છું એનો હું સમ્રાટ છું. મોનાર્ક એટલે સમ્રાટ ઓફ ઓલ આઈ સર્વે, હું જ્યાં જ્યાં નજર નાખું છું. હી કેમ, હી સો એન્ડ હી કોન્કર્ડ. સીઝરની બાબતની અંદર ઓલો શેક્સપિયર લખે કે એ તો જ્યાં નજર નાખે ત્યાં વિશ્વ વિજેતા છે. એવું જેનું વ્યક્તિત્વ છે એ એક જ શરીર છે અને એની ઇન્દ્રિય સમસ્ત આવો વ્યાપક છે, પણ એનો પ્રભાવ બધો અંદર રહેલા ચૈતન્ય એ આખું એનું ગામ વસી ગયું છે. એનું કારણ પણ અંદર રહેલો ચૈતન્ય છે, મહાચેતના છે. અને તે જાતા ઉજળ બને, એ જેવો ગયું અંદરથી ચૈતન્ય વિલાઈ ગયું, વિમુખ થયું, વિદેહ થયું. વાત ઈ નહીં, એનું નગરી તો ઈ નહીં છે. ઇન્દ્રિયો એના જે કંઈ રચનાઓ છે બધી એમને છે, છતાં ઉજ્જળ એ પરમાત્મા એને તું જાણ. આ બધી છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને દેહને જાણે તેહને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. તને ઇન્દ્રિયોનું પ્રવર્તન દેખાય છે, દેહનું પ્રવર્તન દેખાય છે, એના પ્રભાવનું પ્રવર્તન દેખાય છે, પણ આત્માની સત્તા વડે આ બધું છે આ દેખાતું નથી, એ પકડાતું નથી. પરિણામ પકડાય છે, કારણ પકડાતું નથી. ખ્યાલ આવે છે? પરિણામ પકડાય છે કે એનું વ્યક્તિત્વ જબરજસ્ત છે, પણ સેના કારણે હતું, એની પાછળનું તત્વ કયું હતું? અને એ જાતા આપ મૂવે તો ડૂબ ગઈ દુનિયા. કબીર સાહેબે કીધું, લે રેવા, ભલે દુનિયાનો માલિક, ઓલ આઈ સર્વે મોનાર્ક, પણ તું મોનાર્ક જેવો ગયો એટલે પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ. કઈ ઇન્દ્રિયો કઈ કરી શકતી નથી, માટે નિશ્ચય નહીં થી તો પોતાનામાં રહેલો આત્મા જ પરમાત્મા છે. માટે શેનું ધ્યાન કરવાનું? એ તે મહાત્માઓને તે પરમાત્માનું ધ્યાન જ મુક્તિનું કારણ થાય છે. આ આત્માનું ધ્યાન કરવું એ જ પરમાત્માનું ધ્યાન છે. આત્માનું ધ્યાન તો પણ હવે મારું સ્વરૂપ પરમાત્માનું છે, પણ હજુ પરમાત્મા સ્વરૂપ થયું નથી. એટલે કૃપાળુદેવે એને કહ્યું કે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો દેહ સ્વરૂપ પ્રકાર. કે ભાઈ નહીં પકડાય, સાધક અવસ્થામાં છો તું એટલે તને પૂર્ણ પ્રતીતિ કદાચ ન થાય. તો અમે તને પૂર્ણનું અવલંબન લેવાનું કહીએ છીએ. કોણ છે? જે નિજ પકડાતો નથી, નિજ પરમાત્મા જ છે, પણ નિજ અવ્યક્ત પરમાત્મા છે અને જીન વ્યક્ત પરમાત્મા છે. નિજ સાધ્ય પરમાત્મા છે અને જીન સિદ્ધ પરમાત્મા છે. તો સિદ્ધને પકડ, એવો જ હું છું. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કઈ. લક્ષ થવાની તેહનો કયા શાસ્ત્ર સુખદાય. બધા શાસ્ત્રો તને એ જ કહે છે કે પૂર્ણનો લક્ષ પકડી લે. તારામાં જ પરમાત્મા છે પણ અવ્યક્ત પરમાત્મા છે. તું વ્યક્ત પરમાત્માની સાથે એકરૂપતા કર અને વ્યક્ત પરમાત્માના સ્વરૂપ જ્યારે પકડાય છે તને કે ઓહો આ પરમાત્માનું ઐશ્વર્ય કેવું, એનો વૈભવ કેવો, એનો જ્ઞાન વૈભવ, એનો દર્શન વૈભવ, કેવી સમતા, કેવા ગુણો, એક એક ગુણ વિચાર કર અને પરમાત્મામાં એ ગુણ સંબંધી એના સ્વરૂપનો વિચાર કરતા અહોભાવ પ્રગટે છે. અહોભાવની ભૂમિકા ઉપર સાધનાની શરૂઆત થાય. અહમમાં રહેલા જીવને પરમાત્મા પ્રત્યે અહોભાવ આવતો નથી. એક બીજો મોટો અવરોધ છે અને આ કોઈને ખબર ન પડે, પોતાને જ પડે. એ પરમાત્માના દર્શન કરવા છતાં એને અહોભાવ નથી આવતો, અહમભાવ જાગે. મેં દર્શન કર્યા, બહુ સૂક્ષ્મ છે, પકડવું આકરું છે. આ તો એક પર્યાય થઈ, અશુદ્ધ પર્યાય થઈ. આત્મસિદ્ધિની અંદર આ વાત કૃપાળુદેવે સરસ બતાવી દીધી કે જેવું આત્માનું સ્વરૂપ કીધું કે અનંત દર્શન જ્ઞાન તું અવ્યા બાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, હે પ્રભાકર, બીજું કહીએ કર વિચાર તો પામ ત્યાં શિષ્ય ન થઈ ગયો. ઓહો ઓહો શ્રી સદગુરુ, ગજબ કરી સાહેબ. તમે તો મને તમે પૂર્ણ સ્વરૂપનો લક્ષ્ય કરાવીને આ મારામાં પૂર્ણતા છે સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર માપ. તમારો ઉપકાર તો આ છે, બાકી ઉપકારને શું ધોઈ પીવા છે? માટે કે છે કે હવે આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આ દિન દાસ, મારે હવે પ્રાપ્ત કરવું જ છે. તમે મને બતાવ્યો, જીનથી નિજ બતાવ્યો અને મને અહોભાવ પ્રગટ્યો. આ અહોભાવ જો શિષ્યને ન પ્રગટે તો સાધનાનો પ્રારંભ થતો નથી. કેમ કે અહોભાવ જેને પ્રગટતો નથી એને જાણે અજાણે અહમભાવ સૂક્ષ્મપણે પણ વિદ્યમાન છે અને એ ભૂમિકા ઉપર ઉભો છે. એટલે કે હું આ સાધના કરીશ, હું આમ કરીશ, હું આ તપ કરીશ, હું આમ કરીશ, એની ભૂમિકા અત્યારે અહમભાવની છે. સાધના કરવામાં અહોભાવની ભૂમિકા નથી. હું પામર શું કરી શકું એને એ ત્યારે અહોભાવમાં આ નથી આવતું કે હું શું કરી શકવાનો હતો. એક એક સાધનાના સૂત્રો એના રહસ્ય પકડાતા જાય. અને આ કેવી વાત છે કે ભાઈ એના કારણે આ મારો આખો જીવનનો ભાગ કેટલો વસી ગયો છે અને કેટલું વ્યાપક થયું છે, કોઈ ઓળખતું નહોતું. અને આજે જગતમાં મારા નામના ડંકા વાગે છે, પણ તારું સામ્રાજ્યની અંદર મૂળમાં કોણ? તો કે આ ડંકા હમણાં શાંત થઈ જશો જેવો આ ગયો એટલો. આ ગયો ભેગું એક આટલો વિચાર જીવ કરે તો એને એવો પોતાનો અહોભાવ જાગે છે. અહોભાવની ભૂમિકા ઉપર સાધનાનો પ્રારંભ થાય છે. અને એ જ્યારે ન થતો એટલા માટે કહે છે કે તું દર્શન કર ત્યારે પણ વિચાર કર કે તને અહોભાવ થયો કે અહમભાવ થયો. કોઈને કોઈ પ્રકારનું અનુષ્ઠાન કર ત્યારે વિચાર કર કે એમાં અહમભાવ પુરુષ્ટ થયો કે અહોભાવ પુરુષ્ટ થયો. શું મજબૂત શું થાય છે? અહમ ભાવ ઓગળવો જોઈએ. શબ્દ પ્રયોગ જ્ઞાનીએ સરસ મૂક્યો છે, અહમ ભાવ ઓગળવો જોઈએ. જેમ અગ્નિની પાસે ઘી હોય તો શું થાય, મીણ હોય તો શું થાય, ઓગળી જાય. કાંજી સ્વામી સરસ ઉદાહરણ આપતા કે મીઠાની પૂતળી સાગરનું માપ લેવા ગઈ, હવે એને શું પરિણામ આપ્યું? તો કે હવે કેવા આવશે? એમ સાધક પરમાત્માના સાધનામાં ધ્યાનમાં જ્યારે જાય છે ત્યારે મીઠાની પૂતળી બનીને જાય છે, પછી કેવા આવી શકતો? મોહન વિજયજી મહારાજે એક સ્તવન લખ્યું છે, એમાં લખ્યું છે ને કે પ્રભુ કાગળ પણ પહોંચે નહીં. અને જેને કદું રૂબરૂ સમાચાર દેવા જઈએ છીએ એવા કેટલા ને મોકલા, એ કોઈ એ તો દેવચંદ્રજી કીધું ને, દેવચંદ્રજી કઈક હશે એ ખ્યાલ નથી આવતો. પણ એને કહ્યું કે કાગળ તો એક તો પહોંચતો નથી અને અમે રૂબરૂ મોકલીએ છીએ માણસ ને, તો જેને મોકલા આજ સુધીમાં એ કોઈ કેવા કેવો અગમ નિગમ નો ખેલ છે આ, પણ સમજણ નો જ છે. આ બધી વાત સેના ઉપર છે? આ કોઈ જુદું છે, બહારનું બહુ છે, અટપટું છે, જટિલ છે, આવું બધું કઈ બે? એક અંદર બેઠો બેઠો આજે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, અને હું પણ મને સાંભળી રહ્યો છું. બસ એ સાંભળવામાંથી જે સમજ વિચાર થાય છે, અને સમજનો આખો ખેલ. સમજ બદલાય છે, બધી સ્થિતિ બદલાય છે. સમજ અવળી છે, કઈ મેળ પડતો નથી, કઈ મેળ પડતો નથી. જેમ જેમ સમજ જાગૃત થતી જાય છે, તેમ પર્યાય દ્રષ્ટિ લુપ્ત થતી જાય છે, અને દ્રવ્ય દ્રષ્ટિ જાગૃત. પછી પર્યાયનું જે મહાત્મ્ય છે એ વિલીન થાય છે, કે મારું આ નામ ને મારું આ ને મારું દેવા દે ને ભાઈ, આ બધી તો પર્યાયો છે, આનું તો કઈ ઠેકાણું નથી, આને વસતા વાર નથી, અને ઉજ્જળ થતા પણ વાર નથી. તો શું એનો મહિમા કરવો? પોતાનો આત્મદ્રવ્યનો મહિમા જ્યારે જાગે, આત્મતત્વનો મહિમા જાગે, અહોભાવ આવે, અને અહોભાવ એ સાધનાની આધારશિલા છે. કરવી વિશેષ.